મુંબઈમાં પૂજ્ય ભાઈશ્રી લાલચંદભાઈનું તારીખ 1/2/88 સમયસાર ગાથા 6 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 241.
ગરમ થવાનો એનો સકાળ છે ત્યારે એને અનુકૂળ નિમિત્ત અગ્નિ છે, અગ્નિનું નિમિત્ત દેખીને એમ કહેવાય કે અગ્નિ લાકડાને બાળનાર છે, માટે દહન કહેવાય છે. અગ્નિ છે તો ઉષ્ણતા માત્ર, સમજવા જેવો પારો છે. છતાં નિમિત્ત દેખીને લાકડાને બાળનાર છે તેને અગ્નિ દહન કહેવાય છે. અગ્નિ ના ઉષ્ણ સ્વભાવને જાણતો નથી એને સમજાવવા માટે પરમાત્માને સમજાવાય છે કે અદ્ભુત વ્યવહાર છે, અને ઉષ્ણ તે અગ્નિ એ અદ્ભુત વ્યવહાર છે. અગ્નિ તો અગ્નિ તે નિશ્ચય છે, લાકડાને બાળે અગ્નિ એ અસદભૂત વ્યવહાર છે, ઉષ્ણ તે અગ્નિ એ સદભૂત વ્યવહાર છે. એ બે માં અગ્નિ ખ્યાલમાં આવતી નથી, પણ અગ્નિ તો અગ્નિ જ છે. અગ્નિ એમાં અગ્નિ ખ્યાલમાં નથી આવતી, પણ અગ્નિ તે અગ્નિ છે તો એને નિશ્ચય છે અગ્નિનું ભાન થયું. નથી સ્વરૂપ બધાને સમજવું છે, બે પ્રકારના પરાશ્રિત વ્યવહાર ને ભેદાશ્રિત વ્યવહાર જાણીને નિષેધ કરે તો નિશ્ચયમાં આવે. નિષેધ કરવાની તો શક્તિ મળી ગઈ છે. વળી દાહના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે, બાળનાર કહેવાય છે. અગ્નિ તો અગ્નિ છે, અગ્નિ ક્યાં બાળનાર છે? કહેવાય છે એને બાળનાર કહેવાય છે, તો પણ આમ વ્યવહારિક જનો કહે છે તો પણ નિમિત્ત દેખીને બાળનાર કેમ કહે છે, તો પણ દાહ્ય કરતા શુદ્ધતા તેને નથી. એટલે શું કે લાકડાને બાળે તો અગ્નિ છે, એમ જો આવે તો અગ્નિ પરાધીન થઈ ગઈ, નિરપેક્ષ ન રહી તો દાહ્ય કરતા શુદ્ધતા આવી જાય. એના માટે એક દાખલો આપું. ગુરુએ અગ્નિનું સ્વરૂપ સમજાવવા માટે વિદ્યાર્થી બેસાયા, લાકડાને બાળે, કોલસાને બાળે, છાણાને બાળે, અગ્નિ બિઝનેસ આવ્યા વિદ્યાર્થી અગ્નિ કુસરતે અગ્નિ સીધેથી પાછા આવ્યા. અગ્નિ તો અગ્નિ છે, અગ્નિ તો અગ્નિ છે, અગ્નિ તો ત્રણ દી પાઠ આપ્યો. બાજુના રૂમમાં અગ્નિ છે કે નહીં જોઈ આવો, અગ્નિ રાખી દી ગુરુએ, સગરીમાં એકદમ લાલ ઘૂમ અંગારા ભરીને પેલો વિદ્યાર્થી ગયો રૂમમાં, અગ્નિ તો હતી, એના મગજમાં લાકડું ભરી ગયું. શું લાકડું ભરી ગયું? તો લાકડાને બાળે છે અગ્નિ, અને લાકડાને બાળતી અગ્નિ તો કોઈ દેખાણી આવ્યો. ગુરુને કહ્યું એ રૂમમાં અગ્નિ નથી, કઈ ઘટી જાય. બીજા વિદ્યાર્થીને કહ્યું રૂમમાં જાઓ, અગ્નિ છે કે નહીં જોઈ આવો. ભૂખતો ભૂખતો ગયો. ત્યાં ગયો અગ્નિ દેખાતી નથી, એવો પાછો ઉષ્ણતી અગ્નિ ઉષ્ણતી અગ્નિ સમજી ગયા ગુરુ કહે છે. ત્રીજા વિદ્યાર્થીને બોલજો કે જાઓ જોયા. ત્રીજા વિદ્યાર્થીએ શું કર્યું કે આમ આંગળી મૂકી નામ લાકડા ને મારે છે, લાકડું કાઢી દે. ઉષ્ણતી અગ્નિ વેદને ઓળંગી ગયો અને આમ જરાક આંગળી મૂકતા આવ્યો સાહેબ અગ્નિ છે. અહીંયા નાયક કોને કહેવાય કે પણ ને જાણે એને નાયક લાકડું કરી ગયું. નાયક કોને કહેવાય કે જેનામાં જ્ઞાન હોય તે નાયક, એ ભેદ નું લાકડું ગીરું. નાયક તો નાયક છે, એ નિશ્ચય છે. આ લાકડું કોઈ હિસાબે નીકળે નહીં. અગ્નિ ને બાળે તે અગ્નિ આમાં ચોખ્ખું લીખું છે. એમ આવશે અગ્નિને જાણે છે માટે આત્માને નાયક એવું નામ પ્રસિદ્ધ છે. કેની જેમ લાકડા ને બાળે તે અગ્નિ, અગ્નિ ને દહન કહેવાય છે, બાળનાર છે એમ કહેવાય છે. તો પણ દાયક તો શુદ્ધતા તેને નથી. લાકડા ને બાળે તો અગ્નિ અને લાકડા ને ન બાળે તો અગ્નિ નથી એમ છે નહી. લાકડા ને બાળે ત્યારે અગ્નિ અગ્નિ થી, અને લાકડા ને ન બાળે ત્યારે પણ અગ્નિ તો અગ્નિ થી છે. દાયક તો શુદ્ધતા તેને નથી, એટલે લાકડા ને બાળે તો જ અગ્નિ ની સિદ્ધિ થાય, પ્રસિદ્ધિ થાય, અસ્તિત્વ રહે એ છે નહી. તો અગ્નિ પરાધીન થઈ ગઈ. તો લાકડા ને બાળે ત્યાં સુધી અગ્નિ, લાકડું કાઢી લઈએ તો અગ્નિ રહેતી નથી, પણ લાકડું કાઢી લઈએ તો અગ્નિ તો અગ્નિ થી છે. તો પણ દાયક શુદ્ધતા અગ્નિ ને નથી. તેવી રીતે દ્રષ્ટાંત કરું છું. ક્રિયાકાર થવાથી એટલે ઓલા લાકડા ને બાળવાથી દહન કહેવાય છે, એમ ક્રિયાકાર થવાથી એટલે જ્ઞેયો ને જાણવાથી પરજ્ઞેયો વાત છે. ક્રિયાકાર થવાથી એટલે પરજ્ઞેયો ને જાણવાથી એ ભાવને નાયક બોલું પ્રસિદ્ધ છે. જગતને શું પ્રસિદ્ધ છે કે જ્ઞેયને જાણે તેને જાણનાર કહેવાય. જ્ઞેયને જાણે એને નાયક અથવા જાણનાર કહેવાય. લાકડાને મારે તેને દહન કહેવાય. એમ વર્ગને જાણે, આહા, છ દ્રવ્યને જાણે એને જાણનાર કહેવાય. લાકડું મોટું કરી ગયું છે. દેવલિંગની ભૂલ મોક્ષમાં પ્રકાશમાં બતાવી કે છ દ્રવ્યને જાણે તે આત્મા, તે હું લાકડું કરી ગયું. અસદભૂત વ્યવહારનો પક્ષ છે. ગુરુદેવ કહેતા હતા છેલ્લા 5-7-8 વર્ષથી તો કે જ્ઞાન પરને જાણે છે એ અસદભૂત જૂઠો વ્યવહાર છે. એમ અગ્નિ લાકડા ને બાળે છે, સાચો વ્યવહાર કે જૂઠો?
જૂઠો.
અગ્નિ લાકડા ને અડતી નથી, લાકડા ને અડતી નથી ને લાકડું બળે છે, અને અગ્નિ એમાં નિમિત્ત થતી નથી ને લાકડું બળે છે.
બરાબર.
અગ્નિ ને નિમિત્ત તરીકે ના જો,
કેમ કે થવાયો થાય છે.
ઉપાદાન છે અગ્નિ, ઉપાદાન લાકડું, પણ ઉપાદાન લાકડું લાકડાની યોગ્યતાથી ફળે છે, અગ્નિ ઉષ્ણ રૂપે પરમે છે એની યોગ્યતાથી. બેને કઈ લેવા દેવા સંભાળ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નો અભાવ છે એમાં. ત્યારે અગ્નિ દ્રષ્ટિમાં આવી જા, નિરપેક્ષ અગ્નિ આવતો નથી, છે જ નહીં. સ્વભાવ દ્રષ્ટિમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે જ નહીં. જ્ઞાયક ભાવને, જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે, જગત ને પ્રસિદ્ધ છે કે લાકડા ને બાળે તે અગ્નિ, એમ જગત ને શું પ્રસિદ્ધ છે કે પરને જાણે તેને જાણનાર નાયક કહેવામાં આવે છે. આ વાત પ્રસિદ્ધ છે એમ કે છે, પ્રસિદ્ધ છે તે ભાવને નાયક પણ પ્રસિદ્ધ છે. તો પણ આમ હોવા છતાં પણ જ્ઞેયકૃત શુદ્ધતા તેને નથી. જો જ્ઞેયને જાણવાથી જ્ઞાન થાય તો જ્ઞેયકૃત અશુદ્ધતા લાગી જાય. લાકડા ને બાળે તો અગ્નિ, તો અગ્નિ પરાધીન થઈ જાય. એમ જ્ઞેયને જાણે તો જ્ઞાયક, આહા, એ જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાન માં આવતી નથી. જ્ઞેય અને જ્ઞાન ને નિમિત્ત નૈમિત્તિક સંબંધ નો અભાવ છે, અને જ્ઞાન ને જ્ઞાયક ને અંદર માં ભેદ રૂપ વ્યવહાર છે. હવે થાય તો અનુભવ થાય, અભેદ થાય તો અનુભવ થાય. જ્ઞેય પણ પોતે, જ્ઞાન પણ પોતે, જ્ઞાતા પણ પોતે. આહા, અને જ્ઞાયક નો વ્યવહાર છે. અગ્નિ નિમિત્ત દેખીને, અગ્નિ લાકડા ને બાળ છે એમ કહેવાય, એમ જ્ઞેય જ્ઞાન માં દેખીને, જ્ઞાન ને જ્ઞેય નિમિત્ત ને જ્ઞેય ને જ્ઞાન નિમિત્ત, એમ પરસ્પર નિમિત્ત નૈમિત્તિક રૂપ વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવે છે. જે જાણનાર ને જાણતો નથી કે જાણનાર એટલે શું, એ જ્ઞેય ને જાણે તેને જાણનાર નાયક કહેવામાં તરત સમજી જાય છો. અગ્નિ કેને કહેવાય? કે લાકડા ને બાળે તેને અગ્નિ કહેવાય. તો કહે છે કે જ્ઞેય કરત શુદ્ધતા તેને નથી. કેમ? કે જો જ્ઞેયને જાણે તો જ્ઞાયક નું અસ્તિત્વ રહેતું હોય તો નિર્વિકલ્પ ધ્યાનમાં જ્ઞેયને જાણતો નથી, છતાં જ્ઞાયક નું અસ્તિત્વ રહે છે. માટે જ્ઞેય કરત શુદ્ધતા આવતી નથી, જ્ઞેય થી જ્ઞાન થતું નથી. એને સમજાવવા માટે અસદ્ભૂત વ્યવહાર ના લાકડા થી સમજાવવામાં આવે છે. ત્યારે સમજી શકે છે કે હું જાણનાર છું. હું કેમ જાણનાર છું? કરનાર નથી ને જાણનાર કેમ છું? કે પર નહીં જણાય કે માટે હું જાણનાર છું. આહા, કે નિયાકાર અવસ્થામાં નિયાકાર થવાથી તેને નથી. લાકડા ને બાળે તો અગ્નિ એમ છે નહી. અગ્નિ તો અગ્નિ થી છે, લાકડું તો
લાકડાથી છે. જો અગ્નિથી જ્ઞાન થતું હોય તો જ્ઞાન પરાધીન થઈ જાય છે, તો જ્ઞેયકૃત અશુદ્ધ આવે છે. એટલે જ્ઞેય કરતા અને જ્ઞાનની પર્યાય કર્મ, જ્ઞેય જણાય તો અહીંયા જાણવાની ક્રિયા થાય, એટલે જ્ઞેય કરતા થાય અને જ્ઞાનની પર્યાય એનું કર્મ થાય, તો આત્માનું એ કર્મ ના થઈ શકે. આત્મા જાણનાર કેમ છે? જ્ઞેયને જાણે છે માટે જાણનાર છે.
જાણવાનું એ વખતે જ્ઞાન નો સ્વભાવ છે.
વૃદ્ધને જાણવાનો સકાળ
એટલી ઉપાદાન ની વાત હોય તો ગુરુ ની તો કઈ નહીં.
એ તો તેરમી ગાથામાં આપણે આવી ગયો, નિમિત્ત નૈમિત્તિક સંબંધ સ્વભાવમાં નથી. સિદ્ધાંત સિદ્ધાંત એ કે નિમિત્ત થી નિરપેક્ષ કાર્ય હોતા હૈ, નિમિત્ત ની અપેક્ષા એમાં નથી. ને લેશમાં નિમિત્ત ની અપેક્ષા તો નૈમિત્તિક વિનાશે, નિમિત્ત ની અપેક્ષા છોડી દઈ તો સ્વભાવ દેખાશે. છે જ નહીં એમ, એ તો સમજાવવા માટે જગત ના જીવો ને સમજાતો નથી ને તો એને સમજાવે. શ્રીમદે કહ્યું કે કેવળ જ્ઞાન નું સ્વરૂપ સમજતા નથી, તેથી સમજાવવા માટે લોકાલોક ને જાણે છે એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. પણ એમ છે
નહીં,
એવો અભિનિવેશ રાખવા જેવો નથી. બોલો, એવો મિથ્યા અભિપ્રાય રાખવા જેવો નથી. અભિનિવેશ એટલે અભિપ્રાય કે કેવળ લોકાલોક ને જાણે છે, એ અભિનિવેશ છે. અશુદ્ધતા જ્ઞાન ને લાગુ પડતી અગ્નિ તો અગ્નિ થી છે, લાકડું અને લાકડા થી અગ્નિ છે નહી. લાકડા ને અડતી નથી, પછી લાકડા થી અગ્નિ નહોતી તો કે થાય,
સંબંધ જ નથી.
અડતી જ નથી, લેવા દેવા નથી. બે ઉપાદાન છે, બે માં એક ઉપાદાન ને એક નિમિત્ત એમ નથી. અગ્નિ લાકડા ને બાળે છે, એ તો એનું લાકડું છે. જ્ઞાન જ્ઞેય ને જાણે છે, એ તો સૌલ્ય અનાદિકાળ નું છે. તે જ ગ્રહીકૃત શુદ્ધતા તેને નથી, કારણ કે જ્ઞાન થતું નથી. કારણ કે તો જ્ઞાન તો થાય છે ને, ભલે જ્ઞેય થી ન થાય તો કઈ નહીં, પણ જ્ઞાન તો થાય કે નહીં. હા, જ્ઞેય થી જ્ઞાન ન થાય તો ન થાય, પણ જ્ઞાન તો થાય છે કે નહીં કે હા. એ જ્ઞાન કેમ થાય છે સાંભળ, કારણ કે જ્ઞાકાર અવસ્થામાં આહા જયારે ક્રોધ નો પ્રતિભાસ જ્ઞાન માં થાય છે ત્યારે ક્રોધ નો પ્રતિભાસ તો જ્ઞેય છે, પર જ્ઞેય એ જ્ઞાકાર અવસ્થામાં જ્ઞેયો નો પ્રતિભાસ થાય છે. એવી અવસ્થામાં હું તો જાણનાર પણ છું એમ જણાય છે, હું ક્રોધ પણ જણું છું એમ જણાતું નથી, અને હું ક્રોધ ને જાણનાર છું એ પણ જણાતું નથી. પાઠ છે એવો, જ્ઞાકાર અવસ્થામાં જ્ઞેયો જયારે જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે ત્યારે જ્ઞાયક પણે એટલે જાણનાર પણે જે જણાયો, એટલે કે હું ક્રોધ છું તો એમ ન જણાયું, પણ ક્રોધ નો જાણનાર છું એમ પણ ન જણાયું, પણ જાણનાર છું એમ જણાયું. તો જાણનાર છું, નિરપેક્ષ જાણનાર છું. નાયક કોને જણાયો, જાણનાર કોને જણાયો? ત્રિકાળી નાયક 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 જાણનાર 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 કોને જણાયો? ક્રોધ ના જાણનાર કોને નથી જણાયો? હવે
માત્ર જાણનાર જાણનાર
ના તો હો એવો શબ્દ છે, એનો અર્થ કરે છે નાયક કોને જણાયો. જ્ઞાકાર અવસ્થામાં એમ જ્ઞેયો એમાં જે સમયે નિમિત્ત છે તે સમય ની વાત ચાલે છે, તે સમયે જાણનાર પણ જણાવું છું. ક્રોધ પણે છું એમ તો જણાતું નથી, પણ ક્રોધ ના જાણનાર પણે છું એમ જાણું છું એમ પણ નહીં, હું તો જાણનાર છું. જાણનાર પણે જણાયો, નાયક પણે જણાયો, તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ નાયક જ છે. જ્ઞેયના નિમિત્તના કાળે નાયક, અને જ્ઞેયનું નિમિત્ત ન હોય તો પણ નાયક. લાકડાને બાળે તો પણ અગ્નિ તો અગ્નિ, લાકડાને ન બાળે તો પણ અગ્નિ તો અગ્નિ છે એમ કહે છે. નિરાકાર અવસ્થામાં જ્ઞેયનો પ્રતિભાસ થાય છે તે સમયે શું જણાય છે? અરે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં તો જ્ઞાયક છે, પણ જયારે રાગ અને દુઃખ જ્ઞાનમાં પ્રતિભાસે છે તે સમયે એ જ્ઞાયક પણ જણાય છે. ક્રોધ પણ જણાતો નથી, ક્રોધ ના જ્ઞાન પણ જણાતો નથી, પર્યાય પણ એ તો જાણનાર પણ જણાય છે. જાણનારો જણાય છે, બસ બીજું કઈ જણાતો જાણનાર જણાય છે એમ કે છે. નાયક પણે જણાયો, જાણનાર પણે જણાયો, જાણનારો જાણનાર પણે જણાયો. જાણનારો ક્રોધ ના જાણનાર પણે ન જણાયો, જાણનાર ક્રોધ થી નિરપેક્ષ જાણનાર પણે જણાયો. ક્રોધ સાપેક્ષ જ્ઞાન વ્યવહાર છે, ક્રોધ નિરપેક્ષ જ્ઞાન નિશ્ચય છે. નાયક પણે જણાયો, તે સ્વરૂપ પ્રકાશન ની અવસ્થામાં પણ નાયક જ છે. પોતાને જાણે તો પણ નાયક, પર પદાર્થ જણાય તો પણ નાયક, તો નાયક છે. લાકડાને બાળે તો અગ્નિ અગ્નિ છે, લાકડાને ન બાળે તો પણ
અગ્નિ છે.
કઈ ફેર પડતો છે કે
અગ્નિમાં?
સ્વરૂપ પ્રકાશન ની અવસ્થામાં પણ નાયક જ છે. પોતાને જાણે તો પણ જ્ઞાયક, પર પદાર્થ જણાય તો પણ જ્ઞાયક, તો જ્ઞાયક છે. લાકડાને બાળે તો અગ્નિ અગ્નિ છે, લાકડાને ન બાળે તો પણ
અગ્નિ છે.
કઈ ફેર પડતો છે કે અગ્નિમાં? લાકડાને નિરપેક્ષ અગ્નિ તો અગ્નિ છે, લાકડાને બાળે લાકડાને અડતી લાકડાને અગ્નિ ને કઈ સંબંધ નથી.
લાકડાના સંગમાં એની ઉષ્ણતા ઓછી હતી, લાકડાના સંગ વગર એની ઉષ્ણતામાં કઈ ઘટાડો વધારો તો કઈ નહીં, તો અગ્નિ લાકડાને અડી શકતી નથી. નિરીકલ્પ પણ જ્ઞાન છે અને સવિકલ્પ પણ જ્ઞાન
નાયક જણાય છે. નાયક જણાય છે લડાઈમાં પણ, ચક્રવર્તી ને શું જણાય છે? ચક્ર જણાય છે કે ના ના જણાય છે કે ના નાયક જણાય છે કે હા? સમજાવવા માટે ભેદ કરવામાં આવે છે, બાકી વસ્તુ તો ભેદ છે. સ્વરૂપ પ્રકાશન ની સ્વરૂપ ને જાણવાની, પોતાને જાણવાની અવસ્થામાં પણ નાયક જ છે. હવે દ્રષ્ટાંત આપે છે કેની જેમ, નાયક કેની જેમ છે કે દીવાને દીવાની જેમ, કરતા કર્મ નો અનિપુણ હોવાથી દીવાની જેમ, દીવાનો દ્રષ્ટાંત લઈ લઈએ એટલે ખ્યાલ આવે. જેમ જેવી રીતે દીપક ઘટપટ આદિ ને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે, ઘડો એમાં પ્રતિભાસ તો હોય ત્યારે પણ દીપક તો દીપક છે, અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે. અવસ્થામાં કઈ ફેર પડતો નથી, કેમ કે અવસ્થા દીપક ને પ્રસિદ્ધ કરે છે.
બરાબર પ્રસિદ્ધ કરતી
કેમ
કે પ્રકાશ પ્રકાશક થી અનન્ય છે અને ઘટ થી અન્ય છે. ક્યાંય પણ સંબંધ રાખો મેરો પરના સંબંધ રહીત આત્મા છે એને પરના સંબંધ વાળો માની બેઠો. ક્યાંય ને ક્યાંય કોઈ રીતે પણ એને સંબંધ રાખવો છે, કા કરતા કર્મ, કા નિમિત્ત નૈમિત્તિક, અને કા જ્ઞાતા કે લાકડું કરી ગયું છે. જ્ઞાતા એ આત્મા ને જ્ઞાય, પણ આ જગત માં તારું કોઈ જ્ઞાય છે એમ દીપક ઘટપટાડીને પ્રકાશિત કરવાની અવસ્થામાં પણ દીપક છે અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક છે. કઈ ફેર પડે છે? પણ એ પ્રકાશ દીપક ને પ્રકાશે ત્યારે પ્રકાશ છે, શક્તિ બરાબર છે. પણ ઘરાને પ્રકાશે ત્યારે શક્તિ વધી ગઈ ને એની પ્રકાશની, કે બે ને પ્રકાશે છે એટલી શક્તિ વધી કે નહીં? કે ઘરે પ્રકાશતો જ નથી મૂર્ખ. બેને પ્રકાશે છે એટલી શક્તિ વધી કે નહીં?
પ્રકાશિત
એને ઘડાને પ્રકાશતો જ નથી, એનો પ્રકાશક ને પ્રકાશ એ તો તન્મય થઈને. એક ને પ્રકાશ એ તો શક્તિ ઓછી, ને બે ને પ્રકાશ એ તો શક્તિ વધી. જ્ઞાન આત્મા ને જાણે
પરથી શક્તિ વધે એની
જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક છે, અન્ય કઈ નથી તેમ જ્ઞાય તો સમજવું. દ્રષ્ટાંત કરો છો હવે ઉપરથી ફરીથી. સ્વરૂપ પ્રકાશ ની અવસ્થામાં પણ દીવાની જેમ કરતા કર્મ નું અનન્ય પણ હોવાથી જ્ઞાયક છે. હવે કરતા અને કર્મ નું અનન્ય પણ શું એનો ખુલાસો પંડિતજી કરે છે. પોતે જાણનારો માટે પોતે કરતા. આત્મા જાણનાર છે, જાણનાર 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 જાણનાર, કરનાર નથી, જાણનાર છે માટે પોતે કરતા. જ્ઞેયોને જાણનાર છે એવો કરતા છે કે ના? જ્ઞેયની આને તો કઈ સંબંધ નથી. પોતે જાણનારો માટે પોતે કરતા, સાંભળજો. હવે એ જ્ઞાન કર્મ છે, જ્ઞાન એનું કર્મ કે છે, એટલે આત્મા જ અભેદ કર્મ કે છે, એમાં ખૂબી છે. પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ, પરને જાણ્યો માટે કર્મ નહીં, સ્વપ્નને જાણ્યો માટે કર્મ નહીં, આત્મા આત્માને જાણ્યો માટે એનું નામ કર્મ છે. કરતા જાણનારો માટે પોતે કરતા, એમાં તો બરાબર છે. જાણનારો માટે પોતે કરતા. હવે એ જાણનાર જે છે એ જાણનાર કર્મ થાય છે. કર્મ એટલે કાર્ય. એ પરને જાણે એવું જ્ઞાન નું કાર્ય છે કે સ્વપરને જાણે એવું જ્ઞાન નું કાર્ય છે, કે પોતાને જાણે તે પોતે જ કર્મ થાય એવું કાર્ય છે, કે પોતાને જ જાણે છે માટે પોતે જ કર્મ છે? પરિણામી દ્રવ્ય કરતા અને પરિણામી દ્રવ્ય કર્મ, કરતા કર્મ નો અનન્ય પણ જય પૂર્વક જ્ઞેય. હવે પોતાને જાણ્યો, પરને જાણ્યો લખ્યું નથી, સ્વપરને જાણ્યું એમ લખ્યું નથી, પોતાને જાણ્યો એટલું સુપ્રકાશ
બરાબર.
નાયક જાણનારો માટે પોતે કરતા અને પોતે પોતાને જાણ્યો માટે પોતે જ કાર્યકર્મ. હવે એમાં એમ લખ્યું કે કરતા તો નાયક જાણનારો બરાબર, પણ જે કર્મ થાય છે એમાં એમાં બે જણાય તો કર્મ થાય કે એક જ જણાય તો કર્મ થાય? એક જ જણાય છે, બીજું જણા તો નથી. એને કર્મ કહેવામાં આવે છે. એમાં લખ્યું છે પોતાને જાણે છે, વરને જાણે છે લખ્યું નથી, સ્વપ્નને જાણે છે એમ લખ્યું નથી, પોતાને જાણે છે. માટે આખો આત્મકર્મ થી કર્મ
જે કરતા તે જ કર્મ થઈ જાય.
કરતા તે જ કર્મ, કરતા પોતે, કર્મ પણ
પોતે.
પોતે જાણવાની છે નહી વાત, પોતાને જાણે છે. હું તો લાકડા ને બાળતી નથી એમ જ્ઞાન ગ્રહી ને જાણતું નથી, સમજાવવા માટે હતો. લાકડું રાખીશ માં આવે,
લાકડું ભરી ગયું,
સારું થયું. લાકડું કાઢવા જેવું છે, પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણવા માટે પોતે જ કર્મ. ભેદ પર્યાય કર્મ નહી, નાયક કરતા અને નાયક ને જાણનારું શુદ્ધ જ્ઞાન કર્મ એમ નથી. નાયક તે કરતા અને જ્ઞાયક ને જાણનારું શુદ્ધ જ્ઞાન ની પર્યાય તે કર્મ એમ નથી. કેમ છે કે જ્ઞાયક પોતે કરતા અને જ્ઞાયક પોતે કર્મ? અભેદ પરિણામ થી અભેદ આત્મા કરતા અને પરિણામ થી અભેદ આત્મા, પરિણામી આત્મા કરતા અને પરિણામી આત્મા કર્મ, અપરિણામી આત્મા કરતા, પરિણામી આત્મા કરતા અને પરિણામી આત્મા પરિણામી આત્મા કર્મ. પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણો, દેવગુરુ શાસ્ત્ર ને જાણો કે નહીં?
વ્યવસ્થા જ નથી.
દેવગુરુ શાસ્ત્ર ને જાણે તો કઈ નહીં, પણ આનંદ પ્રગટ થયો એને જાણ્યો કે ના? એ આનંદ કર્મ નથી, પર્યાય કર્મ નથી, આત્મા કર્મ થઈ ગયો એમ કે છે.
આનંદ તો પર્યાય,
પર્યાય
આત્મા કર્મ.
જ્ઞાન પણ પોતે, જ્ઞાતા પણ
પોતે,
પોતે ત્રણ ની અભેદતા થઈ એને અનુભૂતિ કહેવામાં આવે છે. 271 આવ્યો કે નહી? જ્ઞાતા એ પોતે ને જ્ઞેય પણ પોતે અને જ્ઞાન પણ પોતે છે. પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતે જણાયો માટે પોતે પોતે જણાય છે. એમ રાગ જણાય તો રાગ કર્મ થઈ જાય અને આત્મા કર્મ ન થાય. રાગ જણાતો નથી ને જાણનાર જણાય છે, પોતે કર્મ થઈ જાય છે. એનું નામ અનુભૂતિ છે.
આનંદની પર્યાય જયારે થાય છે ત્યારે પોતાને જાણે.
આનંદ ની પર્યાય થતી નથી, જ્ઞાયક જ જણાય છે. બસ જ્ઞાયક જ જણાય છે. એમાં આનંદ ની પર્યાય થાય, પ્રકૃતિ ની પર્યાય થાય થાય એ જાણવાનો વિષય છે. પેલા અભેદ લ્યો, ત્યારે જાણનાર પોતે કરતા અને જણાયો પણ પોતે કર્મ અજાણે ભેદ નો વિચાર ન કરો. જ્ઞાન ની પર્યાય કર્મ નથી. જો જ્ઞાન ની પર્યાય કર્મ નથી તો આનંદ ની પર્યાય કર્મ નથી, સમ્યક દર્શન ની પર્યાય કર્મ નથી, સ્વરૂપાચાર વિચારી તો કર્મ નથી, આત્મા જ કર્મ છે.
પોતે જ પોતાનું કર્મ,
અભેદ નહીં, પોતે જ કરતા અને પોતે જ કર્મ. અભેદ નહીં નું કથન છે.
પોતાને કર્મ પણ જાણે, પોતે પોતા ઉપર જાણી જાય છે.
લાકડું ભરી ગયો, અગ્નિ લાકડા ને બાળે છે, માટે અગ્નિ એમ જ્ઞાન કેને કેવાય? જ્ઞાયક કે પરને જાણે તો જાણનાર નાયક જ્ઞાન કહેવાય. નહીં જ્ઞાન રહેતું ભૂલ છે મોટી, સાધારણ ભૂલ નથી. ચલો હવે આ ઓલું કરોડ ચાલુ પ્રથમ જીવના પ્રોધકાર છઠ્ઠી ગાથાનો વાત છઠ્ઠી ગાથા આખા સમયસાર શાસ્ત્રનો સાર છે. આ વાત શુદ્ધ પણ એટલે મલિન પણ પરમેવના સંયોગથી આવે છે. પરિણામ થાય છે, પરિણામ માં અશુદ્ધતા દેવ સુધી પહોંચી શકતી નથી. અશુદ્ધતા પરદેવના સંયોગથી આવે છે, ઉત્પન્ન થાય છે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી. પર્યાયમાં શુભાશુભ ભાવ કર્મના સંયોગના નિમિત્તે થાય તો પણ મૂળ જે સ્વભાવ આત્મદ્રવ્ય નાયક ભાવ એ તો અન્ય દ્રવ્ય રૂપે એટલે અશુદ્ધતા રૂપે થતું જ નથી. એ તો ત્રણેય કાળ શુદ્ધ રહે છે. માત્ર પરદ્રવ્યના નિમિત્તથી, ફક્ત પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. અવસ્થા મલિન થાય છે પણ શુદ્ધ આત્મા મલિન થતો નથી. કેમ કે નૈમિત્તિક ભાવની મર્યાદા પર્યાય સુધી હોય છે. નૈમિત્તિક ભાવ સ્વભાવ સુધી પહોંચતો નથી. નિમિત્તનો તો પ્રવેશ જ નથી. નિમિત્ત તો બહિર્તત્વ છે, તદ્દન જુદું છે. એ જળ કર્મનો પ્રવેશ તો દ્રવ્ય સ્વભાવમાં નથી. એના લક્ષ્ય થતા શુભાશુભ ભાવો જે છે એ નૈમિત્તિક ભાવ એ સ્વભાવમાં પ્રવેશ કરી શકતા નથી. નૈમિત્તિકની મર્યાદા પર્યાય તળ સુધી છે. દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે. તીવ્ર મિથ્યાત્વ અવસ્થા મલિનતા હોય ત્યારે પણ દ્રવ્ય સ્વભાવ બેહદ શુદ્ધ છે. નૈમિત્તિક મલિનતા દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશી શકતી નથી. કેમ કે દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ છે, એવી દ્રવ્યની અસ્તિ છે. દ્રવ્ય દ્રષ્ટિથી એટલે દ્રવ્ય સ્વભાવથી જોવામાં આવે તો દ્રવ્ય જે છે તે જ છે. અને પર્યાય એટલે અવસ્થા દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે, પરિણામ મલિન દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ નાયકપણું માત્ર છે. મલિનતા પર્યાયની છે અને આત્મા તો સ્વભાવથી જ નાયક અનાદ્યનંદ છે. એક નાયક ભાવ મટી ને જળ ભાવ રૂપે થતો નથી. પરિણામમાં જળપણું અનાદિ ભાવથી જળના સંબંધથી જળ ભાવ પ્રગટ થાય છે. અવસ્થા એટલે પરાશિત અવસ્થા, ઉદ્ગલ કર્મના નિમિત્તથી રાગાદી મલિન છે તે પર્યાય છે. દ્રવ્ય સ્વભાવ તો ગુનાયક છે, શુદ્ધ છે. એ તો ભાવ કર્મથી ત્રણેય કાળભીન છે. ભાવ કર્મનો એમાં પ્રવેશ થતો નથી. પણ એ પરદેવના લક્ષ્ય પર્યાયમાં મલિનતા પ્રગટ થાય છે તે તો પર્યાય છે. પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો એ મલિન જ દેખાય છે. પરિણામ તરફ આમ જોવામાં આવે મલિનતા પરિણામમાં દેખાય છે. અને દ્રવી દ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું છે. આત્મા એક છે, એના પડખા બે છે. એક દ્રવ્ય સામાન્ય પડખું અને એક વિશેષ પર્યાયનું પરિણામનું અવસ્થાનું આલોક પડખું. એક પરિણામ પરના સંગે મલિન થાય છે,
પરનો સંગ કરતો નથી માટે મલિન થતો નથી, અને પરિણામ પોતાનો સંગ છોડીને પરનો સંગ કરવા જાય છે તો એક સમય પૂરતો નરમી તીક્ષ્ણ વાતનું ભાવ થાય છે. પર્યાય મલિન છે, પણ દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો દ્રવ્ય બીજું પંખું એવું ને એવું પરમાત્મા છે, તો એમાં અધુરાશ આવતી નથી કે એમાં વિપરીતતા લાવવું પડતી નથી. દ્રવ્ય દ્રષ્ટિને પ્રદાન કરી દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો નાયક પણું તો નાયક પણું છે, જાણવું 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 જેમાં જવાબ છે, કઈ જળ પણું થયું નથી. જળ એટલે કે રાગ રૂપે આત્મા થતો નથી. પર્યાયમાં રાગ છે તે વખતે એ રાગ થી આત્મા અનન્ય નથી, પણ રાગ થી આત્મા અન્ય છે, તેથી તે આત્મા શુભાશુભ ભાવ રૂપે થતો નથી માટે જળ રૂપે થતો નથી. મૂળ આત્મા આત્મા એક ના પડખા મેં આ જૈન દર્શન શિવાજી કહે છે. અહીં દ્રવ્ય દ્રષ્ટિને પ્રદાન કરી કહ્યું છે, અહીં એટલે આ સમયસાર શાસ્ત્રમાં અને આ છઠ્ઠી ગાથામાં દ્રવ્ય દ્રષ્ટિને એટલે ત્રિકાળી સામાન્ય એકરૂપ જે સ્વભાવ ભાવ આત્મા છે એવો જે દ્રવ્ય સ્વભાવ તેની દ્રષ્ટિને પ્રદાન કરી મુખ્ય કરીને કહેવામાં આવ્યો છે કે નાયક તો નાયક છે. પ્રમત અપ્રમત ના ભેદ છે, એટલે અસાવધાન દશા પ્રમત, સાવધાન દશા અપ્રમત. અશુદ્ધતા અને શુદ્ધતા એ પર્યાયના બે પ્રકારના જે ભેદ છે, ભેદ એટલે પ્રકારો છે, તે તો પરદેવના સંયોગ જનિત પર્યાય છે. શું કહ્યું અહીંયા બાદમીક વાત કરે છે કે પુણ્ય પાપ આશરો બંધ એવા વિકારી પરિણામ તો પરદેવના સંયોગ જનિત પર્યાય છે, પણ પુણ્ય પાપ આશરો બંધ એનો એક દેશ અભાવ થઈને સંબંધ જરા થાય અને સર્વથા અભાવ થઈને પરિપૂર્ણ મોક્ષ કરતા થાય એ અવસ્થા પણ પરદેવના સંયોગ જનિત પર્યાય છે. એકમાં સદભાવ નિમિત્ત છે અને એકમાં અભાવ નિમિત્ત છે, એટલે નિમિત્ત સાપેક્ષ પરિણામ છે અને ભગવાન આત્મા નિમિત્ત નિરપેક્ષ છે. તો પરદેવના સંયોગ જનિત પ્રમત અપ્રમત દશાઓના ભેદ પ્રગટ થાય છે. એ કર્મકર છે, એ જીવકર નથી. પ્રમતની અવસ્થા જીવ કરતો નથી ને અપ્રમત નો કરતા નથી આત્મા, કેમ કે નિષ્ક્રિય ના કરતા છે. એ જ્ઞાયક છે એમાં કરવું ન હોય, જ્ઞાયક છે એમાં જાણવું હોય. એ જાણનાર ને જાણતા જાણતા એમ જણાઈ ગયું કે આ પ્રમત અપ્રમત દશાઓ બધી પૂતગલ ની અવસ્થાઓ છે. એ કર્મ કર છે, એનો કરનાર પૂતગલ છે, હું કરનાર નથી. અશુદ્ધ પર્યાય ને શુદ્ધ પર્યાય એ બે પૂતગલ દ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે, એમ ક્યારે જાણી શકાય છે કે જ્ઞાયક જાણનાર ને અંતર સન્મુખથી ત્યાં જયું અને એમાં નજર રાખીને અહીંયા જોયું તો એ પૂતગલ દ્રવ્યના સદભાવ અને અભાવથી ઉત્પન્ન થતા બેઠો છે. મારાથી એ બધું ઉત્પન્ન થતા નથી, ઉત્પાદનો ઉત્પાદક હું નથી, એ ઉત્પાદનો ઉત્પાદ પર્યાય છે અને નિમિત્તપણે પરદ્રવ્ય છે. હું તો એનો ઉપાદાનપણે પણ નથી ને નિમિત્તપણે હું નથી. પરદ્રવ્યના સંયોગ જનિત અવસ્થાઓ છે. આ પરમાર્થ પ્રતિક્રમણમાં આ બધા ભેદોને કહ્યું કે એ બધા હું કરતા નથી, કાર્યતા નથી, કારણ નથી ને અનુબોધક નથી. ઉદ્ગળ દ્રવ્યો આ વિભાવ ભાવને ભેદે કરે છે, પણ હું તો એને અનુમોદન આપતો નથી, એ વાત અહીંયા કરી છે. પ્રમાદ વર્તના ભેદ છે એ તો આ રીતે આત્માને એને એક સમય જોયો નથી. પર્યાય સહિત નો જોતા પર્યાય નો સ્વામી લાગે છે, પર્યાય રહી જોતા દ્રેણ સ્વામી થઈ જાય છે. સ્વસ્વામી સંબંધ પર્યાય ની સાથે થયો જનકાળ થી અજ્ઞાન માં, પર્યાય ને જુએ છે અને દ્રવ્ય ને જોતો નથી. હવે પર્યાય થી રહીત હું છું ત્યાં દ્રવ્ય દ્રષ્ટિ થઈને અનુભવ થાય છે. પર્યાય પર્યાય માં રહી જાય છે અને નવી પર્યાય દ્રવ્ય ને પ્રસ્થિત કરે છે. જે પ્રમાણ પર્વત ના ભેદ છે તે તો પરદેવ ના સંયોગ થી પર્યાય છે. મોક્ષ એ પરદેવ ના સંયોગ ની અવસ્થા છે, અભાવ માં નિમિત્ત થાય છે. તો પ્રથમ થી જ છું, હું સંવર્ણિજરા ને મોક્ષ નો ઉત્પાદક નથી. એ અશુદ્ધતા લ્યો, પ્રમત અને અપ્રમત બે અશુદ્ધની નો વિષય છે. એ અશુદ્ધતા પ્રમત અને અપ્રમત ની અશુદ્ધતા માટે અશુદ્ધ ની નો વિષય છે. એ અશુદ્ધતા દ્રવ્ય દ્રષ્ટિ માં ગૌણ છે. પ્રમત અને અપ્રમત બે ભેદો, એની જે અશુદ્ધતા. આમ દ્રવ્ય શુદ્ધ છે ને આ ભેદ અશુદ્ધ નહીં નો વિષય છે. શુદ્ધ પર્યાય પણ અશુદ્ધ નહીં નો વિષય છે. શુદ્ધ આત્મા શુદ્ધ નહીં નો વિષય છે. સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ. અશુદ્ધતા પ્રમત અપ્રમત ની અશુદ્ધતા દ્રવ્ય દ્રષ્ટિ માં ગૌણ છે. જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ કરી અભેદ, તો અભેદ માં ભેદ દેખાતો નથી, એ ગૌણ થઈ જાય છે. એનું લક્ષ્ય છૂટી જાય છે. ગૌણ એટલે લક્ષ્ય છૂટી જાય છે, ત્રિકાળી નું લક્ષ થાય છે. એ અશુદ્ધતા વ્યવહાર છે. પ્રમત અપ્રમત ની બે દશાઓ તે નિશ્ચય નથી, પણ કેમ કે ભેદ છે માટે વ્યવહાર છે. બીજું પરાશ્રિત છે માટે વ્યવહાર છે. આશ્રવ બંધો પરાશ્રિત છે, પણ સંવર્જના ને મોક્ષ પણ પરાશ્રિત છે. પરની અપેક્ષા આવે એવો પરાશ્રિત,
પરની અપેક્ષા આવે
એવો પરાશ્રિત ભાવ છે. અહીં ત્રિકાળી સામાન્ય શુદ્ધ આત્મા બતાવો છે. ક્યાંય કોણે ખાસ કે જો એ સંવર્જના ને મોક્ષ ની અધિકતા આવી ગઈ તો દ્રવ્ય દ્રષ્ટિ નહીં થાય.
સમુદ્ર ની શાંત અવસ્થા પવન ને આશ્રિત છે, પવન ના અભાવ ને આશ્રિત.
પવન નું વાવવું ને ન વાવવું એ બે માં નિમિત્ત છે.
બરાબર.
માટે નિમિત્ત થી નિરપેક્ષ, નૈમિત્તિક થી પણ નિરપેક્ષ.
વાહ વાહ,
એવો સ્વભાવ ભાવ એકરૂપ છે. એ શુદ્ધ નહીં નો વિષય છે, એ ઉપાધિ છે, એ આશ્રય કરવાયોગ છે. એમાં અહમ કર્મયોગ છે. કર્મજનિત ભાવો એ ગૌણ કરી વ્યવહાર કરી અને અભૂતાર્થના સત્યાર્થ છે. એ કઈ આત્મા પ્રમત અને અપ્રમત અભૂતાર્થ છે, એટલે આત્માના સ્વભાવમાં એનું ન હોવું અને અસત્યાર્થ એ કઈ સાચો આત્મા ખરેખર નથી. એ તો સ્વાંગ છે, પ્રમત અપ્રમત ની દશાઓ. એનું તો અભાવ થાય છે સિદ્ધ અવસ્થામાં, એનો અભાવ થાય છે.
ક્ષણિક અશુદ્ધતા અશુદ્ધ નો વિષય.
હા,
ક્ષણિક શુદ્ધતા પણ અશુદ્ધ નો
અશુદ્ધ નો વિષય છે. કેમ? કારણ શું કે પરદ્રવ્ય ના સંયોગ જનિત અવસ્થાઓ છે. આત્માને આશ્રય થાય એમ લ્યો તો એ ભેદ
તો વેદ આત્મા રૂપે થાય છે. આ તો ભેદ થી જો તો એ કર્મ જનિત છે, અભે થી જો તો આત્મા છે. મોક્ષ ભેદ થી જો તો કર્મકૃત છે, અભે થી જો તો સંવર નિદ્રા ને મોક્ષ ના ભેદ દેખાતા નથી તો આત્મા છે. પછી કેને કેવું સંવર ને કેને કેવી નિર્જરાય તો આત્મા છે, એ જ્ઞેય અભેદ થઈ ગયું. જીવના ભાવ છે એ ઉપચાર નું કથન છે, વાસ્તવિક કથન નથી. આ જીવ એનાથી જુદો છે, પ્રમત અપ્રમત દશાથી જુદો. નાયક ભાવ એક દ્રષ્ટિમાં લેતા નિર્વિકલ્પ આત્મા નો સહેજ અનુભવ થાય છે. દ્રષ્ટિમાં લેવા યોગ્ય આત્મા છે, દ્રષ્ટિમાં લેવા યોગ્ય પરિણામ નથી. ઉપચાર છે. આગળ દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે, દ્રવ્ય તો શુદ્ધ છે પણ દ્રવ્યની દ્રષ્ટિ થઈ એ શુદ્ધ છે. હવે એનો ભેદ નહી. દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે એટલે કે દ્રષ્ટિનો વિષય તો શુદ્ધ છે, પણ એ દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિમાં લીધું તો એ દ્રષ્ટિ અભેદ છે માટે શુદ્ધ છે. જો ભેદ હોય તો કર્મજનિત છે. દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે એમ આત્મા શુદ્ધ છે એમ દ્રષ્ટિ ને દ્રષ્ટિ નો અભેદ કરો તો શુદ્ધ છે, ભેદ કરો તો અશુદ્ધ છે. આ વિષય ગુરુદેવે પણ આ રીતે લીધો છે, ખાસ માર્ગ કરીને વહેંચ્યો. દ્રવ્યની દ્રષ્ટિ થઈ એ પણ શુદ્ધ છે, એ શુદ્ધ છે. જો અભેદ થી જુઓ તો શુદ્ધ છે, પર્યાય ને દ્રવ્ય ને જુદા દેખો તો દ્રષ્ટિ ક્યાં શુદ્ધ રહી? અભેદ પણ શુદ્ધ છે, ત્રિકાળ અભેદ ક્ષણિક અભેદ પણ એ શુદ્ધ છે. શુદ્ધ છે ધ્યેય તો શુદ્ધ છે પણ જ્ઞેય પણ શુદ્ધ છે. ધ્યેયમાં ગુણભેદ દેખાતો નથી અને જ્ઞેયમાં પર્યાય નો ભેદ દેખાતો નથી.
બરાબર, ધ્યેયમાં ગુણભેદ દેખાતો નથી
અને જ્ઞેયમાં પર્યાય ભેદ દેખાતો ભેદ છે પણ દેખાઈ દેતા નહીં. દેખાઈ દેતા
નહીં
હે, એનું નામ નિર્વિકલ્પ ધ્યાન છે. આ નિર્વિકલ્પ ધ્યાન માં સ્થિતિ થાય છે, સવિકલ્પ માં આવીને જ્ઞાનીઓ આ પ્રમાણે બીજાને સમજાવે છે. દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ છે, બીજો શબ્દ છે અભેદ છે. આવ્યું ને, અભેદ છે. દ્રવ્યની જે દ્રષ્ટિ થઈ એ દ્રષ્ટિ દ્રવ્ય થી અભેદ છે, એનું નામ અભેદ જ્ઞેય કહેવામાં. જૂનું અભેદ અને નવું અભેદ છે, અભેદ શબ્દ છે આમાં. ત્રિકાળ અભેદ ની વાત નથી, ક્ષણિક અભેદ. દ્રવ્ય દ્રષ્ટિ થઈ એ દ્રષ્ટિ દ્રવ્યમાં ભીન છે કે અભિન કે અભિન સમ્યક દર્શન ભીન છે કે અભિન કે અભિન સમ્યક દર્શન આત્મા છે સમ્યક જ્ઞાન આત્મા છે પર્યાય શબ્દ લખો નથી
બરાબર બરાબર
ડેલિકેટ વાત છે ડેલિકેટ છે કે એક વાર પર્યાય થી ભિન્ન આત્મા ને કયો અને પછી પર્યાય થી દ્રવ્ય અભિન્ન થાય છે આ શું ભાઈ પણ તે જો પર્યાય ભેદ થાય તો દ્રષ્ટિનો વિષય મોળો પડી જાય મોળો એટલે ઢીલો પડી જાય ઢીલો થઈ જાય ના દ્રષ્ટિનો વિષય સમ્યક થઈ જાય ભેદ થાય ત્યારે રાખજો ન બેસે તો મગજમાં રાખજો એ વાત કરે છે આનું નામ યાદ વાત છે સર્વથા ભિન્ન પછી કથનચિત ભિન્ન ભિન્ન અનુભવ ના કાળમાં થઈ જાય
સર્વથા ભિન્ન પછી કથનચિત
અભિન્ન ભિન્ન ભિન્ન એ અનુભવ ના કાળમાં થાય ત્યારે બે નહીં જ્ઞાતા થઈ ગયું ખુલાસો ગુરુદેવ કર્યો છે એના વ્યાખ્યાન દૃષ્ટિ છે અભેદ છે નિશ્ચય છે નિશ્ચય એટલે પર્યાય થી અભેદ થયો એ નિશ્ચય છે ભૂતાર છે એ વાત સાચી છે આ ભેદ થાય છે એ વાત સાચી છે અને સત્ય છે એ વાત સાચી છે અને પરમાર્થ છે એકલો ત્રિકાળી દ્રવ્યના પક્ષમાં રહેલો જીવ મધ્યસ્થ થતો નથી એટલે આ સમજાતું નથી પર્યાય પ્રત્યે દ્વેષ અને દ્રવ્યનો રાગ રહી જાય છે અનંતાનો મંદિર અનંતાનો મંદિરનો પર્યાયનો વિરાજ કરે પર્યાય નો અભાવ પર્યાય છે જ નહીં પણ પર્યાય આત્મા થઈને અનુભવ થાય છે ત્યારે પર્યાય નો ભેદ ન રહેતા આત્મા થઈ જાય છે એ બીજું પણ કરી ગયું આ વાત પંકજ તમારા બાપાજી ની સાથે સોનગઢમાં છેલ્લી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ વાંચીને દ્રવ્યનો પડખો એકદમ મજબૂત સંધ્યા કરી લીધો દ્રવ્યનો પડખો એકદમ મજબૂત કેમ કે એ તો આખો દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ એનું નામ જ છે કેમ કે એ દ્રવ્ય દ્રષ્ટિની પ્રધાનતાથી આખી એની વાત હતી સમજી ગયા ત્યારે કહ્યું કે તમે જે વાત વિચારી છે એ તો બરાબર જ છે એમાં કઈ ફેરફાર કરવાની જરૂર નથી પણ દૂધ કઢેલું છે પણ જરાક એમાં મેરણ નાખો તો દહીં થશે ને ઘી નીકળશે એ શું મેં કહ્યું પર્યાય જયારે આ દ્રવ્ય સ્વભાવ છે એમ સ્વીકારશે ત્યારે પર્યાય આત્મા થશે સહિત થઈ જશે ના ના એ ન હોય રહી જ વિચાર
ઘેરે એ શબ્દ વાપર્યો નાનો દ્રોહ થાય છે
નાનો દ્રોહ
ભાઈ જૂના ઘેરે નવા ઘેરે નઈ જૂના ઘેરે બપોરે હું હતો એ વખતે હું હતો ને જૂના ઘેરે તમે કેટલું કીધું પણ ક્રોધ થતો જ નથી ને મારામાં ક્યાં ક્રોધ થાય છે જ્ઞાનનો દ્રોહ થાય છે આ જ્ઞાનનો દ્રોહ આપ બોલ્યા ને ત્યારે મને શબ્દ યાદ આવે કે આ બરાબર બોલ્યા હતા કે જ્ઞાનનો દ્રોહ
પણ પર્યાય જે ઉપયોગ લક્ષણ છે એ ઉપયોગ આત્માથી અભિન અનન્ય થઈને અનુભવે છે. એ દ્રવ્ય ને પર્યાય જુદું રે તો શુદ્ધ ઉપયોગ ને કહેવાય. શુદ્ધ ઉપયોગ ક્યારે કહેવાય કે શુદ્ધ થી અનન્ય થયો ક્યારે શુદ્ધ ઉપયોગ થયો ત્યાં સુધી ઉપયોગ હતો. ઉપયોગ તો આત્માથી બિન છે પણ શુદ્ધ ઉપયોગ કથનચિત બિન છે. ઉપયોગ તો આત્માથી ભિન્ન છે પણ શુદ્ધ ઉપયોગ તો કથનચિત આત્માથી અભિન્ન છે. અનુભવ ના કાળે અત્યારે તો અહીંયા શુદ્ધ ઉપયોગ થાય છે, અભેદ થાય છે, દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે એની વાત
બરાબર,
જ્ઞેય ની વાત ચાલે છે. આ બીજું પડખું છે. દિનેશભાઈ નો ફોન આવ્યો ને ત્યારે મેં જલ્દી હા પાડી દીધી રવિવાર ની. એક વખત સામાન્ય વિશેષ ના બે પડખા ની વાત કરી એટલે તું આ વખતે જરા સામાન્ય વિશેષ બે પડખા છે હમણાં ચાલે છઠ્ઠી ગાથા ના બે પડખા એટલે પછી ના પાડી દીધી દ્રવ્ય ના પક્ષ થી રાગ હતો અને પર્યાય ના પર્યાય મારામાં નથી એનો નિષેધાત્મક દ્વેષ હતો. અહીંયા રાગ ઘટે છે, વા દ્વેષ ઘટે છે. રાગ ઘટતો ઘટતો ને દ્વેષ ઘટતો ઘટતો બે નો અભાવ એક સમયમાંથી નંગો થાય. ત્યારે જ્ઞાન મધ્યસ્થ થયું, અનુભવ થયો કહેવામાં. ત્યાં સુધી તો પક્ષ છે, પક્ષાતિક્રમ થાય ત્યારે દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે. દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ થઈ ક્યારે અભેદ થઈ ત્યારે
જ્ઞાતા થયો ત્યારે
જ્ઞાતા જ્ઞાન ને જ્ઞાય ની અભેદતા છે. જ્ઞાન જુદું ને જ્ઞાય જુદું
એમ હોય
એ નહીં. અભેદ છે, અભેદ થઈ ગયું. પછી પાછું અભેદ શબ્દ વાપરો, અભેદ વાપરો. આમાં લખેલું છે, હું આનો જ અર્થ કરું છું.
ભગવાન નો ભેટો થતો એનું નામ થઈ,
ભગવાન નો ભેટો થયો ત્યારે ભગવાન થઈ જાય,
એનું નામ થઈ
પર્યાય ન રહીએ. એનું નામ સંવર ન રહીએ તો આત્મા થઈ ગયો. હવે છે અનુભૂતિ કહો, શુદ્ધ ને કહો કે આત્મા કહો. જો ચૌદ ની કથા કાઢો ને આપણે અહીંયા જ છે હાજર. જ્ઞાની લગતા લગતા વિષય બદલાવી નાખે. તમારા મગજમાં ઓલું ચાલતું હોય અને આ વિષય બદલાવીને તમને જ્ઞાન કરાવ્યું એ તમારી નજર ન પડી. તમે તો અનુભૂતિ તો પર્યાય છે, અનુભૂતિ તો પર્યાય છે, આત્મા ક્યાં છે પછી ખ્યાલમાં નહીં આવે. શાસ્ત્ર સ્વાધ્યાય એમાં પણ બહુ રહસ્યો છે. વિષય ફટ પલટાવી નાખે, દ્રષ્ટિના વિષય થી વાત કરતા કરતા એ જ્ઞાન ના વિષય માં આવી જાય. એમાં ના કહે કે જ્ઞાન નો વિષય છે. જુઓ નિશ્ચય થી ચૌદમી કથન ટીકા, નિશ્ચય થી અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ, એ તો આત્માની અનુભૂતિ, રાગની અનુભૂતિ નથી. આત્માની અનુભૂતિ જે શુદ્ધ રહી છે
અને એ અનુભૂતિ
પર્યાય છે કે આત્મા પર્યાય છે તો અનુભૂતિ નથી
અને આત્મા છે તો અનુભૂતિ છે.
પર્યાય નો ભેદ દેખાતો નથી, ભેદ દેખાઈ દેતા
અનુભૂતિ આત્મા જો.
શું કહ્યું?
આત્મો દ્રષ્ટિ નો વિષય 14મી ગાથામાં દીધો અને એની સાથે જ્ઞાન ભેટી દીધું.
બરાબર,
દ્રવ્ય દ્રષ્ટિના વિષયથી મોક્ષ સપન નું કારણ થાય છે પણ મોક્ષ એ થતો નથી. અનુભૂતિ ના કાળે મોક્ષ ક્ષય થઈ જાય છે જયારે અનુભૂતિ પર્યાય દેખાતી નથી પણ આત્મા દેખાય છે.
અનુભૂતિ એમ બે ગણું દેખાતું એ પ્રકાશમાન થયો, આત્મા લ્યો પ્રગટ થયો. દ્રષ્ટિના વિષયની વાત કરતા કરતા જ્ઞાન ને લઈ લીધું ભેગું. કેવળ જ્ઞાન ની પર્યાય પરદ્રવ્ય અને અનુભવ થાય તે સ્વદ્રવ્ય, શુદ્ધ જ્ઞાન તે સ્વદ્રવ્ય. અભેદ ની વિપક્ષા થી ભેદ ની અપેક્ષા એ કેવળ જ્ઞાન પરદ્રવ્ય, શુદ્ધ જ્ઞાન અભેદ થાય તો આત્મા થઈ ગયો. શું વાત કરે છે કે કેવળ જ્ઞાન ની પર્યાય ને ભેદ થી દેખીશ તો કર્મકૃત છે અને શુદ્ધ જ્ઞાન ને અંતર સન્મુખ થઈને આત્મા છે જ્ઞાની તો આત્મા છે. અનુભૂતિ તે આત્મા છે જેને આમાં લખેલું છે ને. ભેદ નો નિષેધ કરતા કરતા અભેદ થાય તો આવકાર કરી લીધો. આવ આવ પર્યાય આવ, તું મારામાં નથી મારામાં નથી મારામાં નથી એમ કરતો તો પણ તારા સારા વિના મને પ્રસિદ્ધ કોણ કરશે ને તું પ્રસિદ્ધ કરી તો તું આત્મા થઈ જાય. તું મને પ્રસિદ્ધ કર તું આત્મા થાય. તારે આત્મા થવું હોય પર્યાય દ્રવ્ય કે છે, તારે આત્મા થવું હોય ને તો મને અભેદ થઈને પ્રસિદ્ધ કરી લે તો તારું નામ પર્યાય ની રીતે પણ તારું નામ આત્મા, તારું નામ આત્મા થઈ જાય.
પણ મોટા માણસ ની ઓળખાણ માં મોટા થવાય કે નહીં?
મોટા થવાય થવાય.
મિસ્ટર ધ્રુવ ને મિસિસ ધ્રુવ આ તો કોઈ અદભુત ચમત્કારિક વાત. ગુરુ પણ પોતે ને શિષ્ય પણ પોતે. દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, એ નિશ્ચય છે, વ્યવહાર નથી. ઉતાર છે સત્યાર્પણ માટે. આત્મા જ્ઞાયક જ છે, તેમાં ભેદ નથી. તેથી તે પ્રમત પ્રમત નથી. ભેદ થઈ ગયો તો પ્રમત પ્રમત છે, અભેદ થઈ ગયો તો એ આત્મા છે. હવે પેલો પારો પૂરો થયો. પેલા પારાનું સ્પષ્ટીકરણ ભાવાત્મક પૂરું થયું, છઠ્ઠીનો પેલો પારો. હવે છઠ્ઠી ગાથાના બીજા પારાની વાત આવે છે. ઉપર તો વળી દાહેના આકારે થવાની છે. એ બીજા પારાને સ્પષ્ટીકરણ કરે. જ્ઞાયક એવું નામ પણ તેને એટલે આત્માને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે. જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે એમ લાકડું છે. અગ્નિ લાકડાને બાળે છે તો તેને અગ્નિ કહેવાય. એ અગ્નિને જાણતો નહોતો એને લાકડાને બાળે તે અગ્નિ બરાબર એને ખ્યાલ આવે છે. આત્માને જ્ઞાયક કેમ કહ્યું કે જ્ઞેય જણાય છે, જ્ઞેયને જાણે છે માટે આત્માને જ્ઞાયક. જાણવાથી જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે જ્ઞાયકનું નામ. કારણ આપે છે, કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે, જો જ્ઞે
એ જ્ઞાન માં આવતું નથી. આ દર્પણ છે, એમાં દર્પણ માં જ્ઞે આવતો નથી. જ્ઞે જયારે ચળકે છે, જ્ઞાન માં આવતો નથી. આ દર્પણ છે, એમાં દર્પણ માં જ્ઞે આવતો નથી. જ્ઞે એમાં ચળકે છે. જ્ઞે ભીન છે, દર્પણ ભીન છે એમ. કારણ કે જ્ઞે નું પ્રતિબિંબ જયારે ચળકે છે, પ્રતિભાસે છે, ત્યારે જ્ઞાન માં તેવું જ અનુભવાય છે. જેવું ચળકે છે એવું જ અનુભવાય છે. તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. હવે જ્ઞેય ચળકે છે ત્યારે જ્ઞેય જણાય છે કે જ્ઞાન જણાય છે? જ્ઞેય જણાય છે તો જ્ઞેયકૃત અશુદ્ધતા, અને જ્ઞાન જણાય છે તો જ્ઞેયકૃત અશુદ્ધતા લાગુ પડતી નથી. જુદી વાત છે.
બરાબર, જણાય છે એના ઉપર તો આધાર છે.
ધીમે ધીમે જુઓ, આમાં શું કહ્યું કે જ્ઞેયનો પ્રતિભાસ થાય છે અને એ વખતે એવું પણ અનુભવાય છે, તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. એટલે કે જે જણાય છે એમાં અહમ થતું નથી, અને જે જ્ઞેય જણાય છે માટે જ્ઞાન પ્રગટ થાય છે એમ પણ નથી. જ્ઞેય ભિન્ન છે ને જ્ઞાન ભિન્ન છે, તો પણ ક્રોધ જણાતા આત્મા ક્રોધી થતો નથી. ક્રોધ નો પ્રતિભાસ થયો તો કઈ જ્ઞાન ક્રોધ રૂપે થતું નથી. દર્પણમાં અગ્નિ નો પ્રતિભાસ થયો તો દર્પણ કઈ ગરમ થઈ ગયું થતું નથી એમ, તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. દુઃખ જણાય તો આત્મા દુઃખી થઈ જાય? દુઃખ ભીન છે ને જ્ઞાન ભીન છે, તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. એટલે જ્ઞેય કરતા થાય અને જ્ઞાન અહીંયા કર્મ થાય એમ, જ્ઞેય અને જ્ઞાન ને કરતા કર્મ સંબંધ નો અભાવ છે, અને નિમિત્ત ને નૈમિત્તિક સંબંધ ને ગૌણ કરીને જ્ઞાન જણાઈ જાય છે. પ્રતિભાસે છે તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને લાગુ પડતી નથી. કેમ કે એ જ્ઞેય આશ્રિત જ્ઞાન નથી, એ જ્ઞાન તો આત્મા આશ્રિત છે. જ્ઞેય પ્રતિભાસે છે તો જ્ઞેય કરતા અને અહીંયા જ્ઞાન કર્મ થયું, ક્રોધ નું કર્મ જ્ઞાન થયું એમ નથી. હવે જે પ્રતિભાસે છે તેથી તે જ્ઞેય કરતા ને જ્ઞાન કર્મ એમ નથી. માત્ર જ્ઞેય જણાય છે એને નિમિત્ત કહેવાય, અને એ જ્ઞાકાર જ્ઞાન ની પર્યાય ને નૈમિત્તિક કહેવાય. સમજાય છે? હવે જો એ જ્ઞેય સાપેક્ષ જ્ઞાન, એ જ્ઞાકાર જ્ઞાન જણાય છે તો સામાન્ય નો તિરોભાવ થાય છે. માટે જ્ઞેય અને જ્ઞાન નો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ગૌણ કરીને એકલું જ્ઞાન જ્ઞેય થી નિરપેક્ષ જણાય છે. કરતા કર્મ સંબંધ નથી, અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ થી જોવે તો જ્ઞાન ની પર્યાય નૈમિત્તિક જણાય છે, પણ સ્વાભાવિક જ્ઞાન ની પર્યાય પ્રગટ થતી નથી. હવે જયારે જ્ઞેય પ્રતિભાસે છે ત્યારે આ ખુલાસો છે, આમાં જ છે ખુલાસો, બહુ સારો કર્યો છે. જો આમાં જ નહીં તો પણ જ્ઞેય કરતો, કારણ કે જેવું જ્ઞાનમાં પ્રતિભાસિત થયું જેવું જ્ઞેય ક્રોધ જ્ઞાનમાં પ્રતિભાસિત થયું, પ્રતિભાસિત તો થાય છે, સ્વચ્છતા છે ને જ્ઞાનની,
બરાબર,
એટલે જણાય છે
બરાબર
થયું, તેવો જ્ઞાયક નો જ અનુભવ કરતા જ્ઞાયક જ છે. એમાં જ્ઞેય નો અનુભવ નથી અને જ્ઞાકાર જ્ઞાન નો અનુભવ નથી, પણ જ્ઞાયક નો અનુભવ છે. જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે કે હા, કે જ્ઞેય જણાય છે કે ના,
જ્ઞેય સંબંધે નું જ્ઞાન ગણાય છે કે હા, કે જ્ઞેય સંબંધે નું જ્ઞાન જ ગણાય છે કે બીજું જણાય છે, કે જ્ઞેય સંબંધે નું જ્ઞાન જણાતું નથી, જ્ઞાય જ ગણાય છે. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ આખો ગૌણ થઈ જાય છે. સાપેક્ષ જે જ્ઞાન ની પર્યાય દેખાતી હતી, એ જ્ઞાન ની પર્યાય માં જયારે જ્ઞાય ગણાય છે તો જ્ઞેય સાપેક્ષ જ્ઞાન જણાતું નથી,
જણાય
ક્યાંથી? જ્ઞાય ગણાય છે. જ્ઞેય નું લક્ષ્ય છું જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાષિત થયું તેવો જ્ઞાયક નો જ અનુભવ કરતા જ્ઞાયક જ છે. કેવી રીતે? તળાવ કાંકરોલી નું વખણાય છે, પાણી સ્વચ્છ, બહુ એકદમ સ્વચ્છ. ઉદયપુર થી શ્રીનાથજી જતા રસ્તામાં આવે, એક વખત અમે ઉદયપુર ગયા હતા, જોવા ગયા મગીલાસ ઉદયની તળાવ પર પાળ પર બેઠા. ત્રણ જણા પાળ ઉપર બેઠા હતા ને ચોથો ભાઈ આવ્યો, તો ભાઈ પેલા ભાઈ ને પૂછ્યું કે આ તમને શું જણાય છે આમાં? ચાર જણાય છે, કેમ કે ઝાડ ઉપર હતા બધા ફૂલ સહિત ના, એ ચાર જણાય છે. બીજા ને પૂછ્યું તમને શું જણાય છે? અમને એટલું ઝાડ જણાતું નથી, પણ પાણીની સ્વચ્છ અવસ્થા રે ઝાડ એમ બે જણાય છે. બીજા ને પૂછ્યું તમે શું જુઓ છો? કે ઝાડે જણાતું નથી ને ઝાડ જેમાં પ્રતિભાસ થાય છે એવી સ્વચ્છતા પણ જણાતી નથી, પણ સ્વચ્છ નું દળ પાણી પાણી ને પાણી જણાય છે. બે ગૌણ થઈ ગયું, નિમિત્ત ગૌણ થઈ ગયું, નૈમિત્તિક પર્યાય ગૌણ થઈ ગયો. સ્વભાવ પર ગયો, એકલો સ્વભાવ થઈ કાળી દળ 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 જણાય છે. થઈ જાય છે, ગ્રેહ તો જણાતો નથી, પણ ગ્રેહ સંબંધે નું જ્ઞાન જણાય છે તો ગ્રાહક નહીં જણાય, બસ એક જ્ઞાનદાર જણાય છે, બીજું કઈ જણાતો
નથી. નિમિત્ત ઉપર સરી જાય,
નિમિત્ત જ છે, બીજું ઉપાદાન ના એવું,
એ ઉપાદાન સ્વભાવ પર જઈ શકતો
નથી. અમારે લખેલું જ્ઞાન માં પ્રતિભાસ તો થયું, પણ અનુભવ શેનો થયો? જ્ઞેય નો થયો કે જ્ઞેય સંબંધી ની જ્ઞાન ની પર્યાય નો થયો? કે તેવો જ્ઞાયક નો અનુભવ કરતા જ્ઞાયક જ નિરાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાય છે. નિરાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાય છે, જ્ઞેય પણ નહીં અને જ્ઞેય સંબંધી જ્ઞાન ની અવસ્થા પણ નહીં, પણ જ્ઞાયક પણ જણાય છે. જાણનાર ઝાડ જણાય છે, એમાં શું વાંધો? ઝાડ ને પાણી બે જણાય છે, એકલું પાણી ના આવ્યું દ્રષ્ટિમાં, પણ એ દ્રષ્ટિ રહી ગઈ સપટ પ્રકાશક ના નામે. જ્ઞાન માં પ્રતિભાસ થયું તેવો જ્ઞાયક નો અનુભવ કરતા જ્ઞાયક જ છે, જાણનાર જાણનાર જણાય છે. જ્ઞેય જણાતું નથી, જ્ઞેય ની સન્મુખ થયેલી જ્ઞાન ની પર્યાય જણાતી નથી, એકલો જ્ઞાયક જાણનાર. જ્યાં જાણનાર જણાય છે ત્યાં અનુભવ થાય છે, આ જ્ઞેય જણાય છે ત્યાં સુધી અનુભવ ન થાય. શાસ્ત્ર જણાય છે ત્યાં સુધી અનુભવ ન થાય, ભગવાન ની પ્રતિમા જણાય છે ત્યાં સુધી અનુભવ ન થાય. એ પ્રતિભાસ ને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન જણાય છે તો અનુભવ ન થાય, તો ઇન્દ્રિય જ્ઞાન છે. પ્રતિમા ની સામે ઉભીને જો કે પ્રતિમા જણાય છે, જ્ઞાન જણાય છે કે જ્ઞાયક જણાય છે, પ્રતિમા જણાય છે તોય આત્માનો અનુભવ નહીં થાય, અને જ્ઞાન જણાય છે તોય આત્માનો અનુભવ નહીં થાય. કેમ કે એને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન છે. એ બે નો નિષેધ કરે તો જ્ઞાન ના જણાય જાય છે. જ્યાં ઉભો ઉભો સમય દર્શન થાય, ભગવાન ના દર્શન થઈ જાય, નિશ્ચય સુધી થાય. વ્યવહાર સુધી નો વ્યય, નિશ્ચય ચિત્તનો ઉત્પાદન. આ વાક્ય બહુ સારું લખ્યું છે. જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાષિત થયું તેવો જ્ઞાયક નો જ અનુભવ કરતા જ્ઞાયક જ છે. એ સમયે જ્ઞેય નો અનુભવ નથી, અને જ્ઞેય સંબંધી જ્ઞાન ની પર્યાય નો પણ અનુભવ નથી, પણ જ્ઞાયક તેવું સમાવે છે. જાણનારો છું, જાણનારો છું. કોનો જાણનારો? નહી, આ હું જાણનારો છું. આનો જાણનારો નહીં, અને જાણનાર નો જાણનારો પણ નહીં. હું તો જાણનારો છું. જાણનાર ને જાણું તો સ્વસ્વામી સંબંધ નો વ્યવહાર થઈ જશે, આને જાણું તો અજ્ઞાન થશે. હું તો આ હું જાણનારો છું, તે હું છું. આ હું જ છું, તે હું જ છું, અન્ય કોઈ નથી. ઇટુ કોમા કર્યો છે, ઇમ્પોર્ટન્ટ છે. આ હું જાણનારો છું, તે હું જ છું. ઇટુ કોમા છે, જો અને કોઈ નથી. કોમા પૂરા. ઇટુ કોમા માર્મ છે, મર્મ છે, બાલ છે. એવો પોતાને પોતાનો, એવો પોતાને પોતાનો પોતાથી અભેદ અનુભવ થયો. આ અભેદ રૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કરતા પોતે જ છે. એ જાણવારૂપ જે ક્રિયા થઈ એનો કરતા પોતે છે. જ્ઞેયથી જ્ઞાન થતું નથી, જ્ઞેય કરતા ને જ્ઞાન કર્મ એમ નથી. જાણવાનું ક્રિયાનો કરતા પોતે જ છે. એમ કે કરતા કર્મી વાત છે ને, કરતા કર્મી વાત છે. કરતા પ્લસ કરતા, અને જેને જાણ્યું જે કર્મ પણ પોતે છે. કેને જાણ્યું? પર્યાય ને કે દ્રવ્ય ને? દ્રવ્ય ને. પર્યાય ને જાણે તો પર્યાય કર્મ થાય, આત્મા ને જાણે તો આત્મા કર્મ થાય.
બહુ સરસ, બહુ સરસ.
એટલે અજ્ઞાન કર્મ થાય છે, અને જ્ઞાન ગણાય છે તો જ્ઞાયક કર્મ થાય છે. પછી ભેદ અપેક્ષા જ્ઞાન ની પર્યાય ને કર્મ કહેવાય. અભેદ જ્ઞેય થયા પછી પેલા જો જ્ઞાન ની પર્યાય જણાય તો અનુભવ ન થાય. કરતા બુદ્ધિ હોય જતી, પ્રેય જેટલી હોય જતી. એવું પોતાને પોતાનો અભેદ રૂપ અનુભવ થયો ત્યારે એ જાણવા રૂપિયા નો કરતા પોતે છે, અને જેને જાણ્યું એ કર્મ એટલે કાર્ય પણ પોતે છે. આવો એક નાયક પણ આ માત્ર પોતે શુદ્ધ છે. આ દ્રવ્ય દ્રષ્ટિ એ તો શુદ્ધ છે, પણ દ્રવ્ય દ્રષ્ટિ અભેદ થઈ તેથી પણ એ તો શુદ્ધ છે. એ શુદ્ધ એ ત્રિકાળ શુદ્ધ કે ક્ષણિક શુદ્ધ નહીં, શુદ્ધ જ છે. એ ત્રિકાળ શુદ્ધ ને ક્ષણિક શુદ્ધ ના ભેદ પાડી એક જ્ઞાયક પણ માત્ર પોતે શુદ્ધ છે.
આ સુધની નો વિષય છે. કાળી દ્રવ્ય તો સુધની નો વિષય, પણ શુદ્ધ પ્રિયા ભેદ થઈ સુધની નો વિષય છે. સુધની નો વિષય તો શુદ્ધ છે, શુદ્ધ નહીં તો શુદ્ધ છે, પણ બે ને અભેદ કરો તો પણ શુદ્ધ નહીં છે. શુદ્ધ નહીં નો વિષય છે. અન્ય પરદ્રવ્ય સંયોગ જનિત પર્યાય ભેદો છે, તે બધા ભેદરૂપ અશુદ્રવ્યાર્થિક ને વિષય છે. રાગાદી અશુદ્રવ્યાર્થિક નહીં, પણ શુદ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાર્થિક જ છે. તેથી વ્યવહાર નયજ છે એમ આશય જાણવો. ભેદ કર્યો તો વ્યવહાર નહીં વિષય થઈ ગયો, અભેદ કર્યો તો નિશ્ચય વિષય થઈ ગયો. નિશ્ચય નહીં પ્રગટ થઈ તો નિશ્ચય વિષય થયો, નિશ્ચય નહીં પ્રગટ ન થાય તો વ્યવહાર નહીં વિષય બને.
અહો પ્રભુ, આપનો અમારા ઉપર અનંત ઉપકાર છે. આપ અમારા ધર્મ પિતા છો. પૂજ્ય ગુરુદેવશ્રી આપેલો આ તત્વ આટલું સ્પષ્ટ કરી આપે ન પીરસ્યું હોય તો અમારા જેવા આ વાત ક્યાંથી સમજે. પ્રભુ, અમને અનુભવ થશે ત્યારે અમારા આપને કોટી કોટી વંદન હશે. પ્રભુ, આપને અમારા વંદન હો વંદન. પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. કહન ગુરુ.